તારીખ 2/5/1992 શ્રી સમયસર ગાથા 181-183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 49.
સંવર છે જૈન શાસ્ત્રની પરિભાષાનો શબ્દ છે. સાદી ભાષામાં એને આત્મશુદ્ધિ કહીએ. આત્માને શુદ્ધિકરણ કેવી રીતે થાય, આત્માનું શુદ્ધિકરણ કેવી રીતે થાય, એ ટીકામાં આચાર્ય મહારાજનો પ્રસ્તુત વિષય છે. મથાળામાં એ તો એમણે આઉટલાઈન બાંધી લીધી કે ભેદ જ્ઞાન જ સંવર થવાનો ઉપાય છે. ભેદ જ્ઞાન કર્તવ્ય છે, સંવર થવા માટે કરવા યોગ્ય છે, પણ એ ભેદ જ્ઞાન કરવું કેવી રીતે, આ એક જૈન દર્શનનો ટોપ સિક્રેટ, છેલ્લામાં છેલ્લી હદનું રહસ્ય છે. જો આ જીવને ભેદ વિજ્ઞાન કરતા આવડે તો અવશ્ય એને સંવર પ્રગટે, અવશ્ય એના સંસાર પરિભ્રમણનો નાશ થાય, સાદી અનંત અનંત સમાધિ સુખમાં બિરાજમાન થાય. આખા સમય સારની અંદર તેથી કરીને ભેદ જ્ઞાનનું એટલું મહત્વ જોઈને આચાર્ય ભગવંતે થ્રુ આઉટ સળંગ સૂત્ર બધા અધિકારમાં ભેદ જ્ઞાનનો વિષય, કથન શૈલીની પોતાની મૌલિકતાથી પ્રતિપાદન કર્યું છે. વેદ જ્ઞાન તો જે રીતે થાય છે તે એક જ રીતે થાય છે, પણ એને કહેવાની પદ્ધતિ દરેક તત્વની દ્રષ્ટિકોણથી, જીવ અધિકારમાં જીવ તત્વના દૃષ્ટિકોણથી, અજીવ અધિકારમાં અજીવ તત્વના દ્રષ્ટિકોણથી, આશ્રવ અધિકારમાં આશ્રવ તત્વના દ્રષ્ટિકોણથી, એમ દ્રષ્ટિકોણ જુદો જુદો લઈને એક જ વાતને, એક જ વિધિને, એક જ રીતને, એક જ પદ્ધતિને પોતાથી શક્ય થાય એટલી સ્પષ્ટ કરી છે. ભેદ જ્ઞાન પોતે એક અનુભવ પદ્ધતિનું કાર્ય હોવાથી અને સર્વથા વચન ગોચર નહીં હોવાથી, પ્રથમચિત વચન અગોચર પણ હોવાથી, જેટલું શક્ય હોય એટલું સમર્થ પુરુષો કહી શકે છે એ વિષયમાં. બાકી તો સાધારણ માણસ, સાધારણ તો જ્ઞાની હોય તો પણ એટલો કથનનો યોગ ન હોય, ભાષાનો યોગ ન હોય તો, અનુભવ હોય તો પણ ન કહી શકે. આપણે એ વાત આજે ત્રીજા દિવસે ત્યાં સુધી આવે છે કે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં છે. હવે જ્ઞાન જાણન ક્રિયામાં છે, જ્ઞાન જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું છે, અને કારણ કાર્યનું લોજિક આપીને એમ કહે છે કે તેથી જ્ઞાન જ્ઞાનમાં છે. એટલે શું કરો, એટલે શું આપનું જે શાસ્ત્ર કથન છે એનો પરિણમનની અંદર એનો ભાવ કેવી રીતે અંગીકાર કરવો, આટલું આપણે અત્યારે વિચારવું છે. આટલા શબ્દો આપણને આચાર્ય દેવ તરફથી મળે છે કે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે જ્ઞાન જ્ઞાનમાં જ છે, કારણ કે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણ છે, માટે આટલા શબ્દો મળે છે. આ જે બે વચન થયા કારણ કાર્યથી નિરૂપિત થઈને, એને પરિણામ અપેક્ષાએ કેવી રીતે ઘટાવીને ગ્રહણ કરી શકાય કે અંગીકાર કરી શકાય, એટલું આટલા વચનો ઉપરથી વિચારવા યોગ્ય છે. અને આમાં ઘણો કસ છે, આટલા બે વચનની અંદર આ વિષયનો ઘણો કસ છે. તો આચાર્ય મહારાજ એમ કહેવા માગે છે કે જાણન ક્રિયાના આધારે જ્ઞાનને ગ્રહણ કરવું, જાણન ક્રિયા એટલે વર્તમાનમાં ચાલતો જ્ઞાનનો પર્યાય. જાણન ક્રિયાના આધારે જ્ઞાનને ગ્રહણ કરવું, જ્ઞાન જ્ઞાન સ્વરૂપી પોતે છે એમ ગ્રહણ કરવું. આ સ્થળે ગુરુદેવ પ્રવચન કરતા એક વિશેષ વાત કરતા હતા કે આત્માના આધારે જ્ઞાનનો પર્યાય છે એમ તો શાસ્ત્રમાં સીધે સીધું ઘણી જગ્યાએ સમજવામાં આવે છે, પણ જ્ઞાન ક્રિયારૂપ પર્યાયના આધારે આત્મા છે એ વાત આ એક જ જગ્યાએ છે. આ એક જગ્યાએ છે એટલે એક અહીંયા પદ્ધતિ કાર્ય પદ્ધતિનો વિષય ચાલે છે, વિધિનો વિષય ચાલે છે, માટે છે સંવરની વિધિ કઈ રીતે છે, એટલે કે આત્મા સુધી પહોંચવાની કાર્ય પદ્ધતિ કઈ રીતની છે એ વાત ચાલે છે. તો અહીંયા ઓલી વાત નથી લીધી કે આત્માના આધારે પરિણમન થાય શ્રદ્ધાનું જ્ઞાનનું આચરણનું, એવી પદ્ધતિ નથી લીધી. જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે, જાણન ક્રિયાના આધારે જ્ઞાન ક્રિયા નહીં, જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે. તેથી જાણન ક્રિયાનું અને જ્ઞાનનું અભિન્નપણું છે. તો જાણન ક્રિયાના આધારે જ્ઞાનનું ગ્રહણ કરવું અને જાણન ક્રિયાએ વર્તમાનમાં પરિણમન કરવું, ત્યારે હું જ્ઞાન છું એમ આધાર લઈ લેવો, નહીતર એકાંતે પર્યાયનો આધાર થઈ જશે. જેમ કોઈ માણસ એમ કે ને કે મને એક પગ મૂકવાની જગ્યા દો ને, ફૂટિંગ એને કહેવામાં આવે છે, એક ખાલી પગ મૂકવાની જગ્યા દો ને, એક સ્ટેપ એક પગલું મને આપો, પછી હું સંભાળેલી આગળ હું આગળ વધી શકીશ. પહેલું પગલું ક્યાં ભરવું? કે જાણન ક્રિયાના આધારે જ્ઞાનનો પત્તો લાગશે, એ સિવાય જ્ઞાન નામ આત્મા, આત્મા નામ જ્ઞાન, એનો પત્તો ક્યાંય બીજી રીતે લાગવાનો નથી. સંસારી જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવ, એના શ્રદ્ધા આચરણ સુખ આદિ બધા ગુણો વિપરીત અવસ્થાએ પરિણમતા હોવાથી એકે વિપરીત પરિણમનમાંથી આત્મા જડે એમ નથી. એક જાણન ક્રિયામાંથી આત્મા જડે છે, એટલે અહીં તો નિમિત્ત છે, આધાર એટલે નિમિત્ત છે, આશ્રય નથી, પણ એની મારફત જવું છે એમ કહે છે. એક ચેનલ આપે છે, અહીંથી દાખલ થાવ, તમે આત્મા બાજુ જવું હોય તો અહીંથી દાખલ થાવ, જાણન ક્રિયાથી દાખલ થાવ એમ કહેવું છે. એટલે શબ્દ આધાર એવો વાપર્યો છે, પણ ખરેખર તો જાણન ક્રિયાના આધારે જ્ઞાનનો પત્તો લેવો અને જ્ઞાનના આધારે જાણન ક્રિયા એ પરિણમવું. જ્ઞાનના આધારે એટલે જ્ઞાનમાં હું પણ સ્થાપીને જ્ઞાનના અવલંબને પછી જાણન ક્રિયા એ પરિણમવું, એવો એમાંથી પરિણમન અપેક્ષા એ ભાવ નીકળે છે. એવું પરિણમન કરી શકાય તો સ્વરૂપ લક્ષે, આત્મ લક્ષે જ્ઞાનમાં જ્ઞાનવેદન થી વિભાવ જુદો પડે છે, વિભાવ જુદો અનુભવાય છે. નહીતર વિભાવને જુદો અનુભવવાનું કોઈ રીતે શક્ય નથી. વર્તમાન સ્થિતિ મિથ્યાત્વ અવસ્થાની એવી છે કે મારામાં રાગ થઈ રહ્યો છે અને હું રાગ કરું છું એવો જે અનુભવ છે એ એટલો દ્રઢ અને ગાઢ થયેલો છે. શું એ અનુભવ એટલો દ્રઢ અને ગાઢ થયેલો છે કે હું રાગ કરતો નથી અને મારામાં રાગ થતો નથી, એ વાત ઘણી કઠણ છે. એવો અનુભવ ઘણો કઠણ છે. જાણન ક્રિયામાં ચાલતો જ્ઞાનનો પર્યાય લેવો અને ચાલતા જ્ઞાનના પર્યાયમાં પણ કોને જ્ઞાન જાણે છે એટલે એટલું લંબાવું નથી. આટલી શરત, ચાલતો જ્ઞાનનો પર્યાય પણ એ કોને જાણે છે ત્યાં જવાનું નથી. જાણવા રૂપ જે ક્રિયા થઈ રહી છે, જાણવું 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 જાણવું, એદન તો નહીં પકડાય, એદન તો હજી નહીં પકડાય. પણ જાણવું 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 તો પકડી શકાશે. હવે થોડો પ્રયોગ કરીને સમજવાનું આ મહેનત છે. મહેનત કરીને પ્રયોગ કરવાનો છે, એ તો પરિશ્રમ કરીને સમજવાનો વિષય છે. જેમ કોઈ એમ કે ભાઈ સાયકલ ચલાવવી હોય તો બેલેન્સ રાખવું, કોઈ બાજુ પણ નમવું નહીં. ઈ કેવી રીતે, હવે એનું કઈ કોઈ કહી શકે ખરું? પ્રેક્ટિસ કરે ત્યારે એને બેલેન્સ કેવી રીતે રાખવું એનું જ્ઞાન થાય, સમજણ થાય. પ્રેક્ટિસના કાળે સમજણ થાય એમ આને પણ પ્રેક્ટિસના કાળે સમજણ થાય એવી વાત છે. કેમ કે વચનની કાંઈક મર્યાદા છે, એથી આગળ વચન નથી જઈ શકતું. તો બહુ મોટી વાત છે આ. જ્ઞાનનું જે સાતત્ય છે, સતતપણું છે, અને એ સતતપણાને અવલોકતા, જ્ઞાનના સતતપણાને, જ્ઞાન ક્રિયાને, જાણન ક્રિયાને અવલોકતા એક નવું તથ્ય, એક નવું સત્ય સાંપડે છે, લાધે છે, પ્રાપ્ત થાય છે. ઓહો, કોઈના આધાર અને અવલંબન વગર મારું જાણવાનું કાર્ય સ્વતંત્ર ચાલે છે. રાગ છે તેથી રાગ જણાય છે એમ નથી, એ જે ગુરુદેવ જોર જોરથી કહેતા હતા કે રાગ છે માટે રાગનું જ્ઞાન થાય છે એમ નથી, જ્ઞેય છે માટે જ્ઞેયનું જ્ઞાન થાય છે એમ નથી. તો એનો અર્થ શું? કે જ્ઞાનના આધારે જાણન ક્રિયા છે અને જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે. બસ એવું જે થઈ રહ્યું છે, કરવાનું નથી એમ, જે વસ્તુ સ્થિતિ છે એને જોવી છે. એક અનુભવ પ્રકાશનો બહુ સરસ દીપચંદજી સાહેબનું વચન છે કે સદા ઉપયોગ સ્વભાવી, ઉપયોગધારી, આનંદમય આત્મા છે, છે ને છે, બનાવવો નથી, કરવો નથી. પણ જે સદા જ્ઞાયક સ્વભાવી, જ્ઞાન સ્વભાવી અને ઉપયોગધારી છે, શું ઉપયોગ સ્વભાવી અને ઉપયોગધારી છે અને આનંદમય છે, એમ છે એમ જોવો છે, બસ આટલી જ વાત છે, આથી વધારે કઈ નથી. કરવાની કઈ વાત નથી, એની અંદર જોવાની જ વાત છે. કરવાનું કયો તો આટલું જ કરવાનું છે કે જેમ છે એમ જોવો છે, આથી વધારે કર્તવ્ય નથી. તો બહુ મોટી વાત જે મળે છે, પ્રાપ્ત થાય છે, તે એ છે કે ઠાસી ઠાસી ને આવું બેસવું પડશે કે પોતાનું જે અનંત સામર્થ્ય છે, જેટલું અનંત જેવડું અનંત છે એટલું લક્ષમાં આવે છે. આ એક જ પ્રયોગથી, આ જે બે લીટીની વાત છે એ પ્રયોગની પરિભાષા છે, પ્રયોગની ડેફિનેશન છે, પણ મર્યાદિત છે. કેમ કે પ્રયોગની બધી વાત એક સામાન્ય શરીરના પ્રયોગની વાત પણ કથનમાં નથી આવતી કે બેલેન્સ કેમ રાખવું, રોટલી વણવી હોય તો પણ એવી રીતે વેલણ ન ફેરવવું કે એક જગ્યાએ વજન વધીને પાતળી થઈ જાય કે કાણું પડી જાય, ને એક જગ્યાએ વજન વધીને જાડી રહી જાય તો કેવી રીતે વેલણ ફેરવવું, તો કે એ ફેરવીને સમજાય, ફેરવા વગર ન સમજાય, એની પરિભાષા ન હોય, એની પરિભાષા મળે નહીં. વજન બધી જગ્યાએ સરખું દેવું, આથી વધારે પરિભાષા ન આવે. અસ્થિથી નાસ્તિથી જ કે કોઈ જગ્યાએ ઓછું ન દેવું, કોઈ જગ્યાએ વધારે ન દેવું, પણ એટલે કેવી રીતે, તો કે એ તો કરતો જ સમજણ પડે, એ વગરમાં સમજણ પડે, એવો વિષય છે. કે પરિભાષાની મર્યાદા છે, પ્રયોગની પણ પરિભાષા છે ખરી, પણ એની મર્યાદા ઘણી અલ્પ છે. જો ખરેખર એ વિષયને સમજવું હોય તો એ પ્રયોગે ચડવું, પ્રયોગે ચડીને જો એમાં સફળતા ન મળે તો એની ચર્ચા કરવી, અને જો સફળતા મળે તો ચમત્કાર થવાનો છે, એને ચૈતન્યનો ચમત્કાર કહે છે. શું ચમત્કાર થવાનો છે જો એમ પૂછો તો, અંદરની દુનિયા તમારી બદલાઈ જશે, ભાવોની જે દુનિયા છે અંદરની એ સાવ બદલાઈ જશે, નવી દુનિયામાં આવી જશો. શું
પ્રક્રિયા કોઈ વાત એવી જ રીતે ભણે છે, સેકન્ડોમાં કોઈ વાત તો એવી રીતે ભણે છે, ગમે તેવી પ્રતિકૂળતા ગૌણ થઈ જાય છે આ વાત, તો છતાંય આ બાબતમાં આગળ કેમ નથી ભણ્યો?
એક તો જાણે ભાવમાં દર્શન મોહની તીવ્રતા વધારે છે, એનું કારણ છે. આ જીવનો એવો સ્વભાવ છે કે એને લાભ દેખાય ને તો ટીંગાઈ જાય છે, આખે આખો ટીંગાઈ જાય છે. 50,000 ફૂટ ઉપર એરોપ્લેનમાં શું કરવા ઉડે છે, પડે તો પાણી માગવાની, રહેવાની નથી તો ખબર નથી, કાંઈથી પીડ્યા પછી કોઈ પાણી માગતું નથી, પણ એને લાભ દેખાય છે. અહીંયાથી એ સાહસ કરે છે, પણ એની અસર કેમ આવતી નથી? અમુક ની વાત નથી, જીવને જેટલો લાભ દેખાય એટલા પ્રમાણમાં જ એ બાજુ એ ખસા વગર રહે નહીં. તમને કોઈ એમ કહે કે આ એક જ દિવસમાં 25 લાખ મળે એમ છે, ફક્ત તમારે તો યશનો જ કરવાનો છે, આથી વધારે તમારે કાંઈ માથાકૂટ કરવાની નથી, તો તમે શું કહો? કે મારે જે હા પાડવાની છે ને એ હવે અત્યારે જ હા પડાવી દઉં ને ભાઈ સાહેબ, શું કહેશો તમે? જેની મારે હા પાડવાની છે એ હવે અત્યારે જ મારું કામ પતાવી દો ને હવે. એના પણ થોડોક રાહ જોવી પડે, પણ એને શું કરવા, રાહ જોવું રાહ ન જોવી પડે એવું કરો ને, એમ જ તમે કહેશો. આ જીવનો સ્વભાવ છે, આ તો અનંતો લાભ છે. લાભ સમજાણો હોય તો એના પ્રમાણમાં રસની ઉત્પત્તિ ન થાય એવું ન બને. લાભ એક ચીજ જ એવી છે કે રસની તીવ્રતાને ખૂબ ઉત્પન્ન કરી નાખે છે. સેકન્ડોમાં, ગણતરીની સેકન્ડોમાં, 5-10 સેકન્ડોની અંદર તો એટલો બધો રસ અંદરથી ઊભો થઈ જાય કે ઉભરાઈને ક્યાંથી આવ્યો એમ લાગે, એવું પરિણામ બદલાઈ જાય છે. જો ખરેખર લાભ દેખાય તો કે સમજાય છે, તો પછી દેખાણો નથી એમ કેમ ગણવો? કે નથી અસર આવી, ચોખ્ખી વાત છે. એટલા માટે દર્શનનો અનુભવ તોડવાનો પ્રયોગ પણ જ્ઞાનીઓ આપે છે. મનનો અનુભવ તોડ્યા વિના સમજણની અસર પરિણામ ઉપર નહીં આવે. આપણે ઘણા વર્ષથી આ ભાવનગરના સ્વાધ્યાયમાં એક વખત વેદજ્ઞાનની ખૂબ ખૂબ ચર્ચાઓ ચાલી છે. તે દિવસે મેં આપણે એક લેસન આપ્યું હતું બધાને કે એક અઠવાડિયાની અંદર આનો પ્રયોગ કરવો, અને પછી એ પ્રયોગ સંબંધીની જ આપણે ચર્ચા કરશું. એક અઠવાડિયા સુધી પ્રયોગ કરો, અને આવતા અઠવાડિયાના આ જ વારે આપણે એના સંબંધીની ચર્ચા કરશું કે કોને શું તકલીફ પડી, કોને કેટલી સફળતા મળી. સ્વાધ્યાય ચાલી ગયો પણ કોઈ યાદે ન કરીએ વાતને, સંભાળીએ નહીં. ખેડ સુધી કોઈ બોલે એવી જાય વાતને, અંભારે યાદ ન કરે. એટલે છેવટે મારે યાદ કરવું પડ્યું કે અઠવાડિયા પહેલા આપણે આવી વાત થયેલી, એ સંબંધે કેમ કાંઈ વાત નથી કોઈ યાદ કરતું. એ બધા જ મૌન રહ્યા. એક બેન બોલ્યા, એ ભાઈ શું વાત કરીએ, એમ કાંઈ કરીને જાય નથી. તમે કામ સોંપ્યું હતું, એ કામ જ અમે કોઈ શરૂ કર્યું નથી, બોલવાની જગ્યા જ નથી, અમારે યાદ કરવામાં શરમાવવું પડે એવું છે. એનો અર્થ શું થાય છે કે આપણને આપણું કામ કરવાનું, આપણા લાભની કામ કરવાની આપણને કાંઈ પડી નથી. અને પછી આપણે એમ કહીએ કે 25-25 વર્ષથી અમે સ્વાધ્યાય કરીએ છીએ, તત્વજ્ઞાનનો અભ્યાસ સમયસર વાંચીએ છીએ, પણ કેમ કામ થતું નથી? પણ કામ કરવાના પણ કોઈ લક્ષણ તો હોવા જોઈએ કે નહીં? લાભ સમજાણો નથી, સીધી જ વાત છે. પણ આપણે બુદ્ધિ વાળા એ વાત સ્વીકારવા તૈયાર નથી. સમજાય છે તો બધું, આખું ગુરુદેવ નું પ્રવચન સમજાય છે, બધા ન્યાય સમજાય છે, બધી વાતો સમજાય છે. આવી વાત છે, જીવને સમજમાં આવે છે, ઉપરછલ્લી સમજમાં આવે છે જીવને, પણ એની અસર નથી આત્માને પહોંચતી. એનું કારણ એ છે કે ઘણું દર્શન મોહનો પ્રબળપણું છે, અસર નથી. એટલે લાકડી વાગતી નથી, એવું ગોદડું વધ્યું છે દર્શન મોહનું કે લાકડી વાગતી નથી. આમ છે, એનો અનુભવ તૂટે એના જે પ્રકારના ઉપાયો હોય એ પોતાના પરિણામો પરથી વિચારીને તે ઉપાયો આદરવા જોઈએ, દર્શનનો પાત્રો થવો જોઈએ, અને તો જ ઉપદેશની અસર આવે. નહીંતર ઉપદેશની કોઈ અસર આવે નહીં, ને ઉપદેશ કદી પરિણમે નહીં. અનંતવાર સાંભળ્યો, અનંતવાર વાંચ્યો, અનંતવાર ધારણા થઈ, પણ એની કોઈ અત્યાર સુધીની એક રતિભારની પણ કોઈ અસર આત્મા સુધી પહોંચી નથી. મતલબની વાત કોઈ ભૂલતું નથી, મતલબની વાત કોઈ ભૂલતું નથી, કોઈ માણસ ભૂલતો નથી. હા, ગાંડા જેવા માણસને હું તમને સાબિત કરી દઉં કે એને બધા ગાંડો કહેતો હોય પણ એની મતલબની વાતમાં એ સાબિત હોય છે. શું શાક લેવા જાય તો થોડુંક વધારે નમતું જોગજે એમ કે બોલાને કાછિયાને શું કે નમતું જો. મતલબની વાતમાં કોઈને યાદ રાખવાનો પ્રોબ્લેમ છે જ નહીં. આમાં મારો મતલબ ક્યાં છે એ જો પકડાનું પછી યાદ રાખવાની કોઈ ચિંતા નથી. મોસ્ટ પ્રેક્ટિકલ વિષય છે, દરેકનો અનુભવ ગમે વાત છે. એટલે આ વિષય માત્ર વચનોના અર્થઘટનનો રહેતો નથી. આ વિષય માત્ર આ શબ્દોનો આ વચનનો અર્થ શું થાય છે એટલો નથી રહેતો. એથી આગળ એનો પ્રયોગ કેવી રીતે થાય એ પ્રયોગ કરીને સમજીને એ વિષયના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પછી એ પ્રયત્નની ચર્ચાઓ ચાલવી જોઈએ કે જે હજી સુધી આપણે આપણા સમાજમાં ચાલતી નથી. આખા જૈનના ત્રણેય ફિરકામાં તત્વજ્ઞાન તો ગુરુદેવના સંપ્રદાય સિવાય, ગુરુદેવના અનુયાયીઓ સિવાય લગભગ લુપ્તપ્રાય છે. સ્વતંત્રમાં તો સાવ લુપ્તપ્રાય છે, પણ જેના ઘરમાં દિગંબરના આગમો પીડ્યા છે, પરમાગમો પીડ્યા છે, એ દિગંબર લોકો પણ સંપ્રદાયની અંદર તો કોઈ અડતા નથી, લગભગ એમની મતે જેવા થઈ ગયા છે. પણ આપણે ત્યાં જે તત્વજ્ઞાનનો વિષય છે એમાં પણ શબ્દોના અર્થ કરવા, વચનોના અર્થ કરવા અને અર્થમાં ક્યાંક તફાવત પડે તો એની ખેંચા ખેંચી કરવી, વાદ વિવાદ થવો, આથી વધારે કાંઈ નથી ચાલતું. બે વિદ્વાન હોય, ત્રણ વિદ્વાન હોય, ચાર વિદ્વાન હોય, ઓલા આમ અર્થ કરે, ઓલા આમ અર્થ કરે, એમ ન હોય ને આમ હોય, આમ ન હોય ને આમ હોય, હું સાચો શું ખોટો, આખો વિષય તો બીજો જ શરૂ કરવાનો છે. હજી અહીંયા તો શરૂઆત જ થતી નથી, શબ્દના અર્થ સુધી કાંઈ શરૂઆત થતી નથી, અર્થ ભાવાર્થ મતાર્થ નયાર્થ સુધી કાંઈ શરૂઆત નથી થતી. એ તો એક બહિર્લક્ષી સૂક્ષ્મમાં બધું શક્ય છે ને અનંત વાર થઈ ચૂકેલું છે અંગપૂર્વ સુધીનું, અત્યારે તો કાંઈ નથી અંગપૂર્વ. જે વિષય છે એ એના પ્રયોગમાં જવાનો છે અને પ્રયોગમાં જઈને જે સમજાય પ્રેક્ટિસના કાળમાં ત્યારથી કાંઈક શરૂઆત થાય છે કે જે શરૂઆત થતી નથી, એની ચર્ચાય નથી થતી. શરૂઆત તો થતી નથી, એની ચર્ચાય નથી થતી, એટલા આપણે પાછળ છીએ આ વિષયમાં. એટલે અત્યારે તો આ વિષય આપણે એટલું વિચારીને આગળ ચાલીએ છીએ, ભવિષ્યમાં મળીએ ત્યારે એની ચર્ચા થાય એવી અપેક્ષા સાથે. જયારે આ વાત આવી જ છે સામે કે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે અને એ જ્ઞાનનો આધાર લઈને જાણન ક્રિયા એ પરિણમવું જોઈએ, તો એ જે પ્રયોગ છે એ પ્રયોગ ની દિશામાં કાંઈક પ્રયત્ન કરીને પરિણામ મળીએ ત્યારે એની ચર્ચા કરવાની અપેક્ષા રાખીએ. એટલો ટાઈમ આપણે મૂકીને હવે બાકીના વિષયમાં આગળ ચાલીએ. હવે ક્રોધાદિની વાત લઈએ છીએ કે ક્રોધાદિક કે જે ક્રોધાદિ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આદિક એટલે તમામ પ્રકારના વિભાવ લઈ લેવા. ક્રોધ એટલા માટે આચાર્ય મહારાજે શબ્દ વાપર્યો છે કે કોઈ પણ સ્થૂળ બુદ્ધિવાળાને પણ પકડાય છે. રાગ તો સૂક્ષ્મ હોય એટલે નોય પકડાય સૂક્ષ્મ રાગ, અને આત્માનો વિચાર ચાલતો હોય ત્યારે તો એને લાગે કે ના ના હું તો હવે આત્મા મય થઈ ગયો છું, પણ હવે રાગ વિકલ્પ નહીં. ક્રોધ તો હાવ જાડી થાય છે, આડીકમાં સર્વ પ્રકારના વિભાવ માત્ર લઈ લેવા એ એના સ્વરૂપમાં છે. અને ક્રોધાદિ ક્રિયાનું ક્રોધથી પણ અભિન્નપણ છે, એટલે જે વિભાવ સ્વભાવ છે એ વિભાવની સાથે અભિન્ન છે. જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન ક્રિયાની સાથે અભિન્ન છે. બે પ્રગટ ભાવો છે, જાણન ક્રિયા એક પ્રગટ પર્યાય ભાવ છે, એક ક્રોધાદિ કોઈ પણ રાગાદિ કોઈ પણ વિભાવનો પર્યાય છે, એ પણ એની અંદર વિભાવ સ્વભાવ છે. બંને પ્રગટ ભાવો આ જીવને અનુભવ ગોચર છે. બંનેના અનુભવને અનુભવીને વારંવાર અનુભવીને, કેમ કે સતત થાય છે, વારંવાર અનુભવીને અનુભવથી એનો પરિચય માન માયા લોભ આદિ કોઈ ને કોઈ વિભાવ કસાય પર્યાય ચાલતો જ રહે છે, ક્યારેક કસાય વગરનું પરિણામ નથી, ક્યારેક જ્ઞાન વગરનું પણ પરિણામ નથી. બે વિરુદ્ધ જાતિના વિરુદ્ધ સ્વભાવ, જેની સ્વભાવ જાતિ વિરુદ્ધ છે એવા આ બે પર્યાયો છે. બંને આ જીવને અનુભવ ગોચર છે, સતત અનુભવમાં આવી રહ્યા છે, પણ કયા ભાવનો મને કેવો અનુભવ થાય છે એ અનુભવને તપાસવાની કે અનુભવને અવલોકવાની આપણી કાર્ય પદ્ધતિ નહીં હોવાથી શબ્દના અર્થથી આપણે આગળ ચાલતા નથી. પણ જે ભાવોનો ના વાચક શબ્દો છે અને જે શબ્દોનો આપણે અર્થ કરીએ છીએ એ ભાવ તો ચાલે છે, એની સામે જોયા વગર કેમ આ બધું ચાલે છે? કઈ જાતનો આ અભ્યાસ છે? જે આપણે ત્યાં સમજવાનો વિષય, વિચારવાનો વિષય, વાંચવાનો વિષય કે સાંભળવાનો વિષય છે, તો બધો પરિણામ વિષય ચાલે છે, પરિણામોનો વિષય ચાલે છે, ભાવોનો વિષય ચાલે છે, અને એ ભાવો તો ચાલી રહ્યા છે, તો એ બાજુ જોયા વગર એમને એ વિષયનો અભ્યાસ કરવો એ કેટલું ઉચિત છે કે કેટલું સુસંગત છે કે કેટલું યોગ્ય છે? બે સાથે છે એમ તો ખબર પડી ને,
શાસ્ત્ર
જે જ્ઞાન ને ખબર પડી એને ક્રોધ નથી થયો, બરાબર. હવે અહિયાં શું કાર્ય પદ્ધતિમાં ફરક કરવાનો છે, બહુ મજાની વાત કરી તમે કે ક્રોધ થયો એ આ જીવને ખબર પડી, તો ક્રોધ થયો ત્યારે ખબર પડી કે પછી ખબર પડી? પછી ખબર પડી. હવે અહીંયા આટલી આટલી વાત લેવાની છે કે પછી ખબર પડે છે ને એનો કોઈ ઉપાય નથી. એક કાચનું વાસણ હાથમાંથી પડીને ફૂટી ગયું, ન ફૂટ્યું થાય, અને સેંકડો ટુકડા થઈ ગયા, પડ્યું ને પડ્યું, એ ફૂટ્યું ફૂટ્યું એ ફૂટ્યું એ કે ન ફૂટ્યું થાય નહીં, એમ જે ક્રોધ થઈ ગયો એનો વિચાર આવે તો ન થયો એ થયો ન થયો કેમ બને? થયો એ તો થઈ જ ગયો, એ થયો ન થયો ન બને. એટલા માટે અહીંયા ક્રિયા શબ્દ લીધી છે, જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા એવો શબ્દ શું કરવા લીધો છે? દેહમાં જ્ઞાન ભાવ ને ક્રોધ ભાવ તો સાથે અભિન્ન છે એમ લેવું છે, તો ક્રિયા શબ્દનો અર્થ શું પણ આયા? ક્રિયા શબ્દથી શું કહેવા માંગે છે કે ચાલતી ક્રિયા, વર્તમાન ચાલતી ક્રિયા. બે ભાવ છે વર્તમાનમાં સતત ચાલી રહ્યા છે, પણ ચાલતી ક્રિયા ઉપર આપણું અવલોકન નથી, આપણે જોતા નથી, પાછળથી વિચાર કરીએ છીએ, એનો કોઈ અર્થ નથી. કેમ કે એ તો એક થઈ ગયું, એનાથી થતું નથી, માટે એનો કોઈ અર્થ નથી, નિરર્થક જાય છે. આપણો વિચાર છે એ સફળ નથી થતો, ફરીને ક્રોધ ન થાય એના માટેનો આપણો વિચાર સફળ નથી થતો એ આપણે અનુભવીએ છીએ કે ક્રોધમાં આપણને દુઃખ થાય છે. જ્યારે આપણને ક્રોધ થાય છે ત્યારે આપણને દુઃખ થાય છે, દુઃખ આપણે ઈચ્છતા નથી અને છતાં ફરીને ક્રોધ થાય છે. એટલે ક્રોધને ન ઈચ્છે તો પણ આપણું કામ આવતું નથી, આપણા પરિણામ ઉપર આપણે કંટ્રોલ મેળવી શકતા નથી. તો એની કોઈ કાર્ય પદ્ધતિ બીજી હોવી જોઈએ. એ આમાંથી જે ક્રિયા શબ્દ છે, જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા, એમાંથી એ વાત નીકળે છે કે ચાલતી જે પરિણામન ક્રિયા છે, કારણ કે કામ વર્તમાનમાં થવાનું છે, ભૂતકાળના ચાલે ગયેલા ભાવોમાં કોઈ કામ થવાનું નથી, જે ભાવો આવ્યા નથી એમાં કોઈ કામ કરી શકવાના નથી. કાર્યક્ષેત્ર તો વર્તમાનમાં જ છે આપણું, કોઈ પણ જીવ તો જ્યારે ચાલે છે ત્યારે એના ઉપર આપણું કોઈ અવલોકન નથી, એના ઉપર આપણું કોઈ શોધ નથી, સંશોધન નથી, કોઈ વિચાર નથી, કોઈ એને જુદા જુદા જોવાનો કોઈ પ્રયાસ કે પ્રયત્ન નથી આપણો. ભેદ જ્ઞાન થાય તો એના ફળમાં સ્વાનુભવ થાય નિર્વિકલ્પ, પણ પ્રયત્ન થાય તો ભેદ જ્ઞાન થાય ને, ભેદ જ્ઞાનનો પ્રયત્ન નથી આપણો. ચાલતા પરિણામમાં ભેદ જ્ઞાનનો પ્રયત્ન નથી. બે જાત જુદી જુદી જાતના ભાવો છે, બંનેની જાત તદ્દન જુદી છે. ચાલતી ક્રિયામાં તો દિવસ રાત જેટલું અંતર છે, પ્રકાશ ને અંધારા જેટલું અંતર છે, પણ એને ચાલતા ભાવોને જોવા અથવા એના અનુભવોને જોવા કે તપાસવા એટલી મહેનત, એવી મહેનત આપણે ક્યારે કરી? બસ જોવા એ કેવી રીતે, એ સાયકલ ઉપર બેસીને બેલેન્સ રાખવા જેવી વાત છે. તમે મને કેવી રીતે જોવો છો? કઈ વાંધો નહીં, જે ચાલતો હોય ને જોવો. તમને એમ કે તમે રસ્તાની ફૂટપાથ ઉપર એક બાજુ ઉભા રહીને ટ્રાફિકને જુઓ તો તમે એમ કહેશો કે અત્યારે તો આ બાજુથી જ એટલા માણસો આવે છે, કાંઈ વાંધો નહીં, આ બાજુથી આવે છે, હવે બે બાજુથી આવે છે, બધું જે ચાલતું હશે એ બધું દેખાશે, જોવા તો ઉભા રહ્યો.
કઈ મહેનત થઈ રહી ને આંખ ખુલી રાખી એટલે દેખાયા જ કરે છે બધું.
જોવાનો પ્રયત્ન તો કરો, પછી એની ચર્ચા કરશું આપણે. આમાં એક તકલીફ શું છે કે પ્રયત્ન કર્યા વગર એ વિષયની ચર્ચા જેટલી અને જેવી રીતે થવી જોઈએ તેટલી ને તેવી રીતે થઈ શકે નથી. આ વિષય પછી તર્ક લડાવવાનો વિષય થશે, આપણે તર્ક ઉપર જવું નથી, આપણે તો વ્યવહારુ થવું છે, પ્રેક્ટિકલ થવું છે. અને તો આ વિષયનું જે ખરું જે રહસ્ય છે અથવા જે વસ્તુ ભાષામાં નથી આવતી અને સમજવી છે એ સમજવાનો અવસર આવશે. જાડી સમજણમાં એટલું તો સમજી છે કે ભાઈ બે જાત તો જુદી છે, જ્ઞાનની જાત જુદી છે, ક્રોધાદિની જાત જુદી છે, બંને ભાવો સતત ચાલે છે, બે જુદા જુદા ગુણની પર્યાય છે. ગુરુદેવની કૃપાથી તો ઘણું આપણે સમજ્યા છીએ એવી બધી વાતો, તો કે જ્ઞાન છે એ જ્ઞાન ગુણની પર્યાય છે, રાગાદી છે એ ચારિત્ર ગુણની પર્યાય છે, બંને ગુણના સ્વભાવો જુદા જુદા છે. શું ચારિત્ર ગુણમાં વિભાવ ચાલી રહ્યો છે, જ્ઞાનમાં સ્વભાવ ખુલ્લો છે, આટલું તો આપણને શ્રી ગુરુએ ઘણી હિંટ આપેલી છે. કામ કરવા માટે જે ગાઈડન્સ આપવી જોઈએ, માર્ગદર્શન મળવું જોઈએ, જે હિંટ્સ મળવી જોઈએ તો ઘણી મળી છે. હવે એના આધારે કોઈ કામ કરવું જોઈએ, એ કામ ઉપર આપણે ન ચડીએ અને કામ કરવાનો પરિશ્રમ જ્યાં સુધી ન લઈએ ત્યાં સુધી એ કામમાં શું મુશ્કેલી છે ને એ કામની શું મજા છે, શું ફળ છે, શું એનો લાભ છે, અલાભ છે, કાંઈ નહીં સમજે. અને સમય બહુ કિંમતી જાય છે, એ પણ સમજવાની જરૂર છે. કે આ સમય જાય છે એ બહુ કિંમતી જાય છે. મનુષ્ય આયુ અનંત કાળે મળવું મુશ્કેલ છે અને આયુષ્યનો એક સમય વધવો મુશ્કેલ છે, ભોગવી રહ્યા છે. માટે ઉપકર્ષણ ઉત્કર્ષણ તો ઉદયમાં આવ્યા પહેલા થાય, ઉદય ચાલુ થયા પછી તો થાય નહીં. એટલે કોઈ સાધન લેવા જવું પડે એવું નથી, કોઈની રાહ જોવી પડે એવું નથી. ફક્ત વિષયની ગંભીરતા સમજીને, સમયની ગંભીરતા સમજીને અને પુણ્યયોગે જેટલું આપણને મળી ચૂક્યું છે એ બધાનો ચારે બાજુને ચારે પડખાનો કાંગો પાંગ વિચાર કરીને કામે લાગવું એ જરૂરી છે. હિન્દુસ્તાનના 90% થી વધારે 95% લગભગ માણસોને તો પેટીઓ કાઢવામાંથી બીજું કાંઈ વિચાર આવવાની જગ્યા નથી. તકલીફ છે આ દેશને, ગરીબ દેશ છે ને હિન્દુસ્તાન, એટલે 93-94-95% માણસોને તો એને પોતાનો ખર્ચ પૂરો કરવા માટે પ્રવૃત્તિ કરવામાં સમયને મગજમારી કરવી પડે. 1-5-7% જેવોને એવો પુણ્યયોગ છે કે જેને કંઈક આજીવિકા સિવાય પણ આત્મહિત વિચાર કરવાનો સમય છે અને શક્તિ પણ છે. હવે એમાં જો કામ ન કરે તો પછી તો કઈ બીજાનો વાંક નથી હવે કોઈનો, પછી તો પોતાનો જ્ઞાન છે. આ તો ખુલ્લમ ખુલ્લી પરિસ્થિતિ આ છે. દુનિયા સામું જોઈએ ત્યારે સમજમાં ખ્યાલ ન આવે, પણ આપણે તો બહાર રહીએ છીએ એટલે ખબર છે કે દુનિયા કેવી રીતે ચાલે છે. જે સમય છે એ સમયનો આવા મહાન પરમાગમોના એક એક વચનોની અંદર આત્માનો નિસ્તાર થઈ જાય એવી વાતો પડી છે, તો એનો ઉપયોગ કેવી રીતે કરવો, સદઉપયોગ કેવી રીતે કરવો, એને અંગીકાર કેવી રીતે કરવો, એને પરિણામમાં જીવનમાં ઉતારી લેવું કેવી રીતે, એટલી જ વાત સમજીને પ્રારંભ કરી લેવાનો. પછી આગળનો રસ્તો બહુ સુગમ ને સહેલો છે. જે મુશ્કેલી છે એ ગાડીને પાટે ચડાવવાની છે. બીજા પાટે ગાડી ચાલી છે, ચાલી રહી છે, એને મૂળ પાટા ઉપર લાવવામાં જ પરિશ્રમ છે થોડો. પાટા ઉપર ગાડી ચડ્યા પછી એટલો પરિશ્રમ નથી, સહેલું થોડુંક લાગે. કેમ કે આપણે જે ઢાંચામાં ગરી ગયા છીએ એ ઢાંચામાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.
જે પરિણામો લંબાઈ જાય છે એમાં તો વર્તમાનમાં સમજ પડતી હોય એવું લાગે છે. ક્રોધ કોઈ આવીને ચાલી જાય એ એક જુદી વાત છે, ખબર પડે. કોઈ વાર ક્રોધ જ સમજો લંબાઈ જાય તો ત્યારે જે સમજવાનું થાય છે એ તો વર્તમાન કહી શકાય.
એટલે એ તો એના જેવી વાત થઈ કે પરિણામ તમારું ને જવાબ બીજા આપે એ કેવી રીતે બને.
એટલે ક્રોધ લાંબો ચાલે ત્યારે જોવાનું એમ લાગે કે ક્રોધ રૂપે ક્રોધ ચાલે છે એમ સમજાય છે.
એ વખતે જો ક્રોધ ચાલે છે એમ ક્રોધને જો જોવાય છે ચાલતા ક્રોધને તો કાંઈ ફેર પડે છે એમાં? મારો પ્રશ્ન છે, રિયર કે નહીં રિયર એ તો એ તમારે જોવાનો છે. મારો પ્રશ્ન એ છે કે એ વખતે ફેર શું પડે છે કે ફેર નથી પડતો?
આકુરતાનો ખ્યાલ આવે કે જો આકુરતા થાય થઈ રહી છે,
થઈ રહી છે, પણ એમાં એમાં કોઈ ફેરફાર થાય છે કે એમને ચાલે છે? એનો રસ તૂટી જ જાય. જેવો ચાલતી ક્રિયા ઉપર ઓબ્ઝર્વેશન થાય, અવલોકન જાય, ઉપયોગ જાય, તો રસ એ જ વખતે એનો પારો નીચે આવ્યા વગર એ નહીં. આ પ્રેક્ટિકલ સાઈડ છે. તો એમ સમજવું કે ચાલતી ક્રિયા ઉપર ઉપયોગ ગયો છે, નહીતર પાછળ થઈ ગયો છે. આ આ એનો રોકડો ફાયદો છે, હાર્ડ કેશ છે. કે ગમે એવો કસાય હોય, ચાલતી ક્રિયા ઉપર ઉપયોગ ગયો કે રસ તૂટ્યો જ છે, તૂટ્યા વગર રહે નહીં, રસ ભંગ થયા વગર રહે જ નહીં. ખાતા ખાતા કોઈ ટેલિફોન આવે ને તો ખાવાનો રસ તૂટી જાય, ધ્યાન ફેર થાય ત્યાં. કેમ કે ખાવામાં ધ્યાન બહુ હતું, એમાં કે ભાઈ ટેલિફોન ફલાણા ના છે એમ, એનો છે આ રસ ઉડી જાય. એક કસાય બીજા કસાય ને મારે છે, જ્ઞાન મારે એમ શું મોટી વાત છે. એક કસાય બીજા છે કસાયને ધક્કો મારી દે છે, આ રોજનો અનુભવ છે આપણો. તો જ્ઞાન શું સીધું આવે એને જોવા માટે જે પરીક્ષણ કરવાના હેતુથી આવ્યું છે, પાછું દોષને પરીક્ષણ કરવાના હેતુથી હેતુથી જે દોષને જોવે છે, એ દોષના રસનો ભંગ પડે એવું કોઈ દિવસ ત્રણ કાળમાં પડે. એટલી દરકાર નથી, એટલી ભાવના નથી, નહીં જેતી એટલો લાભ સમજાણો નથી, નહીતર લાગી પડે. આ જીવ પોતાના સ્વાર્થ માટે આખી દુનિયાને લાત મારે એવો છે. મને જો સુખ થતું હોય તો આખી દુનિયાને ઉલાળીને ફેંકી દઉં. આ દરેક જીવનો અભિપ્રાય છે, એનું ચાલે તો પોતાને સુખ થાય છે એને સમજાવવું જોઈએ, છતાં પ્રયત્ન કરવા જેવો વિષય છે. પ્રયત્ન ચાલુ રાખવો. ગુરુદેવ પાસેથી જ્ઞાન ને રાગ જુદા છે સાંભળ્યું. જુઓ તો ખરા કે જે ગુજરાતી ભાષા જાણતા નહોતા, ગુરુદેવ ને ક્યારે મળ્યા નહોતા, ગુરુદેવની પદ્ધતિથી પરિચિત નહોતા, વચન પદ્ધતિથી, કથન પદ્ધતિથી, પણ મતલબના ભાવ સાથે કેટલું ખબર પડે છે કે એમણે મતલબ પકડ્યો. એ સુખને શોધતા હતા, ક્યાંય શાંતિ મળતી નહોતી. ને જ્ઞાનને રાગ જુદા છે એ સાંભળ્યું ને એ તરત પ્રયોગે ચડ્યા છે. સાંભળતા વેત એનો પ્રયોગનો પ્રારંભ કરવો એ ઉત્તમ પાત્રતાની નિશાની છે. પાત્રતાના દ્રષ્ટિકોણથી એને વિચારીએ તો ઉત્તમમાં ઉત્તમ પાત્ર કોણ? કે જે સાંભળતા જ પ્રયોગે ચડે તે, અને એ ઉત્તમ પાત્ર થઈને આવેલા. એમનો દેહ ટકે એવું નહોતો. જો શાંતિ ન મળે આત્માને તો એ અશાંતિને બસ પ્રાણ છૂટી જાય એવી પરિસ્થિતિ લઈને આવ્યા હતા. એટલી અશાંતિ ચૂકી ત્રાહી માં પોકારી ગયા હતા. અને એમાં ગુરુદેવ જેવા સમર્થ પુરુષની વાણી મળી, ભાવ મળ્યા, અને પોતે પ્રયોગ ચાલુ કરી દીધો. 24 કલાકમાં પરિણામ લઈને ઉભા થયા. તો એ એક જીવ છે ને, આપણે એક જીવ છે. એ કોઈ વધારે શક્તિશાળી જીવ ને આપણે ઓછા શક્તિશાળી જીવ એવું તો કઈ છે નહીં. સંસ્કાર હોત તો દિગંબર શાસ્ત્રોમાંથી જેમ ગુરુદેવ સમયસારમાંથી પામી ગયા એમ એ પામી ગયા હોય છે. દિગંબર શાસ્ત્રો એમણે વાંચ્યા હતા, પંડિત રાખીને વાંચ્યા હતા, પોતાને મેળે વાંચ્યા હતા, અને કલાકો અને દિવસોનો મહિનાઓ સુધી વાંચ્યા હતા. તો જેમ શ્રીમદજીને મળી ગયું સમયસારમાંથી, ગુરુદેવને મળી ગયું, એમને પણ મળી જાય. કેમ કે દિગંબર આચાર્યના શાસ્ત્રો એમના ઘરમાં હતા. એ કોઈ ગુરુદેવજીની જેમ કે શ્રીમદજીની જેમ કોઈ એની મતે તો નહોતા કે એને શાસ્ત્રો લેવા જવા પડે કે ગોતવા જવા પડે. તો એમના ઘરમાં જ શાસ્ત્રો હતા, મૂળ દિગંબર છે. સંસ્કારી નહોતા. અને એ છળ આપણે પકડવા જેવું નથી કે સંસ્કારી હોય એને તો લાભ થઈ જાય, આપણે ક્યાં સંસ્કારી છે એ પકડવા જેવું નથી. આપણો સંસ્કાર હમણાં કઈ જોવું નથી, આપણને બધું સબ અવસર આ ચુકા હે, કોઈ વાત આપણને નથી મળી એવું નથી. અવલોકન કરીએ તો ખબર પડે કે ક્યાં અટકા છે, પણ જોઈએ જ નહીં આપણા ભાવો અને પરિણામ સામે, અને ઉપર ઉપરથી થોડોક વિચાર કરી લઈએ તો એથી તો કંઈ કામ થાય નહીં. નીકળે છે આમાંથી જ્ઞાન નું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધે છે અને જાણન ક્રિયા આધાર છે. અહીંથી પકડ્યું, માટે જાણન ક્રિયાના આધારે જ્ઞાનને પકડ્યું એટલે એમ લીધું છે. અને જાણન ક્રિયા આધાર હોવાથી એમ થયું કે જ્ઞાન જ આધાર છે, કેમ કે પછી જ્ઞાનના આધારે જાણન ક્રિયા ચાલવા માંડી, કારણ કે જાણન ક્રિયાને જ્ઞાન જુદા નથી, એક જ જગ્યાએ છે. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે, એવી જ રીતે ક્રોધ ક્રોધમાં છે. અહીંથી એક બહુ સરસ વાત નીકળે છે સમયસારની આ ગાથાઓની ટીકામાંથી, એક વાત બહુ સરસ નીકળે છે સ્વભાવની, કે જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે એટલે ઉપયોગમાં જ્ઞાન છે, ઉપયોગમાં સ્વભાવ ખુલ્લો છે, એ વાત આપણે બપોરના સ્વાધ્યાયમાં જરા વધારે વિસ્તારથી લેશું, અત્યારે તો થોડાક ટાઈમ પણ શોર્ટ પડશે. પણ પંચાધ્યાયીમાં સાતસો 760 ગાથા પછી ઉત્તરાર્ધની 761-62-63 ગાથામાં એક વિષય ચાલ્યો છે કે પદાર્થનું અનિત્ય અંગ, જીવની પર્યાય જે અનિત્ય અંગ છે એ તો વ્યવહારનો વિષય છે, પણ પદાર્થનું જે નિત્ય અંગ છે એ પણ વ્યવહારનો વિષય છે, એ નિશ્ચયનો વિષય નથી. નિશ્ચયનો વિષય ન તો નિત્ય છે ન તો અનિત્ય છે, અનુભય સ્વરૂપ છે, એવો એક વિષય ચાલ્યો છે. અને એ વાત અહીંથી પણ નીકળે છે કે જે આત્માનો જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ દ્રવ ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપેલો છે, અને દ્રવ ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપેલો હોવા છતાં ત્રણમાંથી એકે ભેદ સ્વરૂપે નથી, ન તો દ્રવ્યના ભેદ સ્વરૂપે છે, ન તો ગુણના ભેદ સ્વરૂપે છે, ન તો પર્યાયના ભેદ સ્વરૂપે, સ્વભાવ નિર્ભેદ છે, એ વિષય અહીંથી નીકળ્યા છે. આચાર્ય મહારાજે જ્યારે આ વાત લીધી છે કે ઉપયોગ જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે, તો જ્ઞાન ક્રિયામાં સ્વભાવ વ્યક્ત છે, અને સ્વભાવ છે એ પર્યાયમાં ખંડિત થતો નથી, અરે દ્રવ ગુણમાં પણ ખંડિત થતો નથી, સ્વભાવ તો સ્વભાવ જ છે, દ્રવ્યત્વથી એ ખંડિત થતો નથી, ગુણત્વથી ખંડિત થતો નથી, પર્યાયત્વથી ખંડિત થતો નથી, ત્રણેયમાં વ્યાપેલો હોવા છતાં ત્રણેયમાંથી કોઈ ભેદમાં નથી, એકે ભેદમાં નથી. એ જે વિષય પંચાધ્યાયીમાં ચાલ્યો છે એ અહીંથી નીકળે છે, અને એ જ વિષય 246ના ભાવાર્થમાંથી નીકળે છે, જયચંદજીએ લીધો છે. ગુરુદેવે તો બહુ જ ખોલીને સ્પષ્ટતા કરી છે પ્રવચનમાં, એ વિષય આપણે બપોરે લેવાના છીએ. બપોરે જે વિષય ચાલે છે એ આત્માને ઓળખવાનો વિષય ચાલે છે, કે પ્રથમ જે આત્માની ઓળખાણ થાય છે કે જે અનુભવનું અનન્ય કારણ છે, જેને શ્રીમદજીએ બીજ જ્ઞાન કહ્યું છે, જેને સ્વરૂપ લક્ષ કહ્યું છે, જેને સ્વરૂપ નિશ્ચય કહ્યો છે, એ ઓળખાણનો વિષય છે. અને એ જ્ઞાનથી જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે એ સમયસારનું પરિશિષ્ટ બોલે છે, અને એ પરિશિષ્ટ પહેલા આ વાત ખોલી છે જયચંદજીએ આખા સમયસારની 415મી ગાથા પૂરી કર્યા પછીનો આ કળશ છે. છેલ્લો 246 નંબર
અગ્નિ જ્વાળામાં અગ્નિ વ્યક્ત છે, જ્ઞાન ક્રિયામાં જ્ઞાન સ્વભાવ વ્યક્ત છે,
જ્ઞાનની ક્રિયામાં જ્ઞાનના ઉપયોગમાં ચાલતા ઉપયોગમાં સ્વભાવ પ્રગટ છે, પ્રત્યક્ષ છે, વ્યક્ત છે, સાકાર છે અને અનુભવ ગોચર છે. આટલા શબ્દો ગુરુદેવ વાપરે છે પ્રવચનની અંદર. નિરાકાર નથી, સાકાર છે એવો શબ્દ વાપરે છે, કેમ કે જ્ઞાનનો ઉપયોગ છે. અહીંથી ઓળખાણ થાય છે, જેને ઓળખાણ થાય છે એને અહીંથી ઓળખાણ થાય છે. એટલે ગોચંદજીએ તો એ વાત પકડી છે આખા સમયસરના ભાવાર્થનો ટોટલ મારીને, છેલ્લો ભાવાર્થ છે એમનો, કે આખા પરમાગમની અંદર આત્માને જ્ઞાન માત્ર કહેવાનું આ એક જ કારણ છે કે આત્માને ઓળખાવો છે. કેમ કે આ તો અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ કરવાની વાત છે ને, આત્માને ઓળખાવો છે માટે આત્માને જ્ઞાન માત્ર કહ્યો છે. આખું એનું પોતે વિસ્તારથી લોજિક આપ્યું છે. સોનાની ખાણ જેમ સોનાના કોઈ એક પથ્થરના થોડા રજકણોથી મળી જાય તો એ શું કહે છે? જ્યાંથી પથ્થરો મળ્યો જે જગ્યાએથી અને એની અંદર એને સોનાના પાર્ટિકલ્સ જોયા, પથ્થરના પાર્ટિકલ્સની સાથે સાથે સોનાના પરમાણુ પણ જોયા, એને સોનાના પરમાણુ જોયા છે, સોનાની ખાણ જોઈ છે એને, એમાં એ પરમાણુના આધારે એને સોનાની ખાણ જોઈ છે, એમાં જ્ઞાન ક્રિયાના આધારે આખી અનંત જ્ઞાનની ખાણ, એટલી અનંત જ્ઞાનની અનંત સુખની ખાણ પણ હારે જોઈ છે. આ એક મોટી વાત છે નિર્ણયની અંદર, કે સુખની ખાણ હારે જોવે છે. અને પ્રયોજન જે સુખનું છે એમાં તો જીવ ટીંગાઈ જાય એવી વાત છે. પુરુષાર્થનો ઉપાડ સહજ અને સ્વાભાવિકપણે આવવાનું કારણ શું, અને સહજ અને સ્વાભાવિકપણે નહીં આવવાનું પણ કારણ શું, આ મંથનનો વિષય તો થવો જોઈએ કે નહીં? આટલું વાંચ્યા સાંભળ્યા પછી આ એક મંથનનો વિષય થવો જોઈએ કે નહીં? કે જે જીવોને આવે છે એને કર્તૃત્વ બુદ્ધિ વિના સહજપણે થયા જ કરે છે, અને એટલો જોરથી ઉપાડ આવે છે કે સાતમી નારકીનો જીવ અનંતી વેદનાને ગૌણ કરીને, ઉલ્લંઘન કરીને સ્વસંવેદનમાં પ્રવેશ કરે છે, એ પુરુષાર્થ કેટલો પ્રચંડ હશે. અત્યારે તો કાંઈ એનો અનંતનો ભાગ નથી અહીંયા પ્રતિકૂળતાનો, વેદનાનો, કેવી વાત હશે? આપણે તો સાતમી નારકીની વેદનાની કલ્પના જ કરવી રહી, સમજી શકાય એવો વિષય નથી વેદનાનો. તો પણ ત્યાં સ્વસંવેદન નવું પ્રગટ કરનાર જીવ હોય છે, લઈને તો કોઈ જાય નહીં હાથમી નારકીએ, સમય લઈને તો કોઈ જવાનું નથી, ત્યાં તો પરિસ્થિતિ નથી, નવું ઊભું કરે છે મિથ્યાત્માથી. તો અહીંયા શું તકલીફ છે, કઈ આપત્તિ એવી છે કે ન થાય? એવી તો કોઈ આપત્તિ નથી. બપોરે વિષય છે એજન્ડા ઉપર, અત્યારે તો ટાઈમ થયો છે એ વિષય.
બપોરનો ટાઈમ 4:30-5:30 છે આજે, બહુ 4:30 થયા છે, આજે 4:30 રાખ્યા છે, 4:30-5:30 જી. સૌની કેવું છે કે 4:30 એટલા માટે 4:30
બીજા ઘણા ભાઈઓ બહેનોને આવવાની ઈચ્છા છે, એટલે માગણી આવી છે 4:30 રાખો તો પછી આપણે.